તારીખ 27-8-1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
54 ચાલે છે પાનું 200 પત્રનો વિષય મુમુક્ષુતા શરૂ થાય ને એ મુમુક્ષુતા મોક્ષ માર્ગ પ્રાપ્તિની દિશામાં વર્ધમાન થાય એ આ પત્રનો વિષય છે. જે જીવો મહાશક્તિથી મુંજાઈને એક મોક્ષને વિશેરી યત્ન કરે છે ત્યારે એને મુમુક્ષુતાની શરૂઆત થાય છે. ત્યાર પછી પોતાના દોષ પક્ષપાતપણે જોવામાં તે પ્રવર્તે છે, જેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે અને દર્શન હો અને કષાય રસ પણ મંદ પડે છે. અને સ્વરૂપની ઓળખાણ થાય એવું જે બીજજ્ઞાન છે, બુદ્ધિબીજ છે, એની યોગ્યતા અહીં પ્રાપ્ત થાય છે. આ તબક્કે પ્રાપ્ત થાય છે. આ સ્ટેજમાં કેટલી યોગ્યતા આવે છે, જેટલો સ્વચ્છંદ ઘટે છે, દબાય છે, અને જેટલો દર્શન મોહ મંદ પડે છે. ત્યાર પછી પણ માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો છે. એમાં એક જગતના સુખની અથવા માનસિક શાંતિની આશા અપેક્ષા કે સુખેચ્છા રહે છે ત્યાં સુધી જીવની યોગ્યતા રોકાઈ જાય છે અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવામાં એ પ્રકારના પરિણામો જીવને બાધક કારણ થાય છે. એ પ્રકારની સુખેચ્છા અભિપ્રાય પ્રધાનતાથી સમજવા યોગ્ય છે. એટલું થયા પછી પણ સત્પુરુષની ઓળખાણ થઈને તેમાં પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય તો પણ જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે અને તેથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. ત્યાર પછી સ્વરૂપની ઓળખાણ થશે. સત્પુરુષની ઓળખાણ થયા પહેલાં કદી કોઈને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ નથી કે થઈ શકતી પણ નથી. એનો ઉલ્લેખ કૃપાણુદેવ 213 પત્રમાં કરે છે. 269 છેલ્લો નીચેથી છેલ્લાનો પણ છેલ્લાથી ઉપરનો પેરેગ્રાફ છે. હે પુરાણ પુરુષ, હે પુરુષ પુરાણ, પુરુષ પુરાણ એટલે પોતાનો આત્મા, અનાદિનો છે એટલે પુરાણ પુરુષ છે. હે પુરુષ પુરાણ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. શા માટે એમ કહ્યું કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જીવો આત્મા ઉપર વજન દે છે, કેમ કે આત્મા એ પોતે જ ઉપાદાન સ્વરૂપે છે અને દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ નિમિત્ત પુરુષના સ્થાનમાં છે. સિદ્ધાંત પણ એમ કહે છે કે વજન ઉપાદાન ઉપર રહેવું જોઈએ, વજન નિમિત્ત ઉપર ન જવું જોઈએ. જો નિમિત્ત ઉપર વજન જાય તો અવશ્ય રાગની ઉત્પત્તિ થાય, આમ સિદ્ધાંત બોલે છે. ત્યારે અહીંયા મુમુક્ષુની ભૂમિકા વર્ધમાન થવાનું પ્રકરણ ચાલે છે એમાં એક મહત્વની વાત દર્શાવવી છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને પરમેશ્વરને પ્રત્યે વિનય આવે એટલો વિનય ત્યાં આવવો ઘટે છે. તો એ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે અને એ વાત ઉપર પારમાર્થિક રહસ્ય ખોલવા માટે અહીંયા એક વિશેષ વાત કરી છે કે હે પુરુષ પુરાણ એટલે હે આત્મા, હવે પોતાના ઉપાદાનને સંબોધીને કહે છે, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. એક બુદ્ધિ થઈ છે અમને, સત્પુરુષની ઓળખાણ થઈ, તેમના પ્રત્યે ભગવાન જેવી બુદ્ધિ થઈ, પરમેશ્વર બુદ્ધિ થઈ, ત્યારે અમે અમારા આત્માને ભૂલી ગયા છે. સત્પુરુષનો આત્મા નિમિત્ત અને અમારો આત્મા ઉપાદાન, એ વાત અત્યારે અમને ગૌણ થઈ ગઈ છે. અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી, એવી એક દશા આવે છે. છતાં પણ તારે ખુલાસો માગવો જ હોય તો ખુલાસો પણ કરીએ કે તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. એનું કારણ આપે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છો. સત્પુરુષની જે દ્રષ્ટિ એના કબજામાં તું રહ્યો છો, તો તારા કરતાં એ વિશેષ થયા કે ન થયા? અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા? આ પણ એક વિશેષતા છે કે આત્મસ્વરૂપને ઓળખવું હોય તો એ પહેલાં સત્પુરુષની ઓળખાણ થઈ હોય તો જ ઓળખાણ આત્માને થઈ શકે, નહીંતર આત્માની ઓળખાણ કોઈને ત્રણ કાળમાં થઈ નથી, થઈ શકતી નથી. આ એક વસ્તુ સ્થિતિ છે. પાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિત, અનાદિ અનંત આ જ વસ્તુ સ્થિતિ છે. અમે સત્પુરુષને ઓળખ્યા વિના તમે ઓળખી શકાય નહીં, એ જ તારું દુર્ઘટપણું. અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, તને ઓળખવા માટે અમારે વચ્ચે એની જરૂર અનિવાર્ય છે. તું તો દુર્ઘટ છો, તને ઓળખવો એ તો દુર્ઘટ છે, સત્પુરુષને ઓળખવા સહેલા છે. પૂછીએ છીએ તો જવાબ દે છે, તને પૂછીએ છીએ તો મૂંઝાવવું પડે છે, અંદરથી જવાબ દેતો નથી, જરા જવાબ દે છે. એટલે તારા તેમના પ્રત્યે પ્રેમ ઉપજે છે, કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત નથી. તું પુરુષ પુરાણ પરમાત્મા એને વશ થયો છો, છતાં પણ એ તને પચાવી ગયો, ઉન્મત થયો નહીં, છકી ગયો નહીં. અનંત ગુણોની સંપત્તિ પોતાના જોવા છતાં એ હજમ કરી જાય છે, બહાર દેખાવા દેતા નથી કે મને શું મળ્યું છે, મારા ઘરમાં કેટલી સંપત્તિ છે, દેખાવ કરતા નથી. અને તારાથી પણ સરળ છે, કેમ કે જવાબ દે છે સરળતાથી. માટે હવે તું કહે તેમ કરીએ, ન્યાય તને સોંપીએ છીએ. હાલ આત્માને કહે છે કે તને ન્યાય સોંપીએ છીએ, કે તારા કરતાં વિશેષ માનીએ તો હું ખોટું છે, તું નક્કી કરી દે. આ એક લાક્ષણિક પદ્ધતિથી સત્પુરુષને ઓળખ્યા વિના આત્માની ઓળખાણ ન થાય એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે, બહુ લાક્ષણિક પદ્ધતિથી કરેલું છે. મુક્ષુ જીવ પોતે કરે છે, યોગ્યતા પોતાની છે, શક્તિ પોતાની છે, તેમ છતાં વિનય એક એવી ચીજ છે. જો વિનયના પડખેથી વિચારવામાં આવે તો મારા પુરુષાર્થથી ને મારી યોગ્યતાથી મને લાભ થયો છે એમ ભાવ નહીં આવે, હે, એવો વિકલ્પ નહીં આવે. વિકલ્પ એમ આવશે કે પ્રભુ આપની કૃપાથી ને આપના અનુગ્રહથી જ મને લાભ થયો છે. જો આપની કૃપા ને આપનો અનુગ્રહ ન હોત તો મારું શું કેમ શું ઠેકાણું હોત, હું ક્યાં હોત એ હું સમજી શકું છું. હું ક્યાં રઝળતો હોત, આથડતો હોત અને પરિભ્રમણ કરતો હોત એ હું સમજી શકું છું. એટલે ભલે પુરુષાર્થ પોતે કરે છે, યોગ્યતા પોતાની હોય છે, પણ વિનય તો એવો જ આવે છે. ઉપકારી ઉપકાર બુદ્ધિ એટલી બધી આવે છે કે છદ્મસ્થ હોવા છતાં, ગ્રહસ્થ હોવા છતાં એનામાં પરમેશ્વરના દર્શન કરે છે મુમુક્ષુજી. અને ત્યારે જ એને માર્ગની પ્રાપ્તિ નિકટ હોય છે. ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિની સમીપતા થતી નથી એનો ઉલ્લેખ પણ કૃપાલુદેવે 225 નંબરના પત્રમાં આપ્યો છે. વચ્ચે પેરેગ્રાફ છે, પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એ પેરેગ્રાફની છઠ્ઠી લીટી છે. નીચે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી આવે છે નીચે, હા ત્યાંથી. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, દૂર છે એ માર્ગથી. જ્ઞાની તો પરમાત્મા જ છે, જ શબ્દ વાપર્યો છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માને તેને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવું એવો શાસ્ત્ર લક્ષ્ય છે. શાસ્ત્રના કહેવાનું લક્ષ્ય બિંદુ આ છે કે સર્વ પ્રકારે જ્ઞાનીની ભક્તિ કરવી, નમસ્કારથી માંડીને પરાભક્તિ એટલે ભક્તિના બધા અંગ આવી ગયા, કોઈ વાત બાકી ન રહી. એ જ્ઞાની માટે કેવા શબ્દો લખ્યા કે દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા એની ભક્તિ કરવી. પરમાત્મા નિરંજન નિરાકાર છે, અહીંયા દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની ભક્તિ કરવી. અને પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે મુમુક્ષુ જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. ત્યારે યથાર્થ ભક્તિ અથવા પર્યાપ્ત ભક્તિ ક્યારે ઉગે કે પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ ઉગે. શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ થાય, એ યોગમાં ઓળખાણ થાય અને અંદરથી એના આત્મામાંથી પોકાર આવે કે હવે આ જીવને પરિભ્રમણ નથી, નક્કી હું તરી ગયો, હવે નક્કી તરી જઈશ, હવે હું સંસારમાં નહીં ડૂબું, એવી અંદરથી પ્રતીતિ આવે છે. ગુરુદેવ શ્રી એને મોક્ષના ભણકાર કહેતા હતા. શું જ્યારે એની યથાર્થ ભૂમિકામાં આવે ત્યારે શું કહે કે મુમુક્ષુ જીવને અંદરથી મોક્ષના ભણકાર આવે છે એમ કે મારો મોક્ષ થઈ જશે એવા ભણકાર અંદરથી આવે છે. ત્યારે એને કેવી બુદ્ધિ ઉગે છે કે પરમાત્મા દેહધારી રૂપે થયો. આમ તો પરમાત્મા નિરંજન નિરાકાર છે પણ એને મારા માટે અવતાર ધારણ કર્યો. આ એમાંથી 24 અવતારનું ચાલ્યું, શેમાંથી ચાલ્યું કે સત્પુરુષનો અવતાર, આ સત્પુરુષનો અવતાર મારા કલ્યાણ માટે થયો છે એવું ભાષે, ત્યારે પરમાત્માએ મારા માટે અવતાર લીધો એમ એને લાગે, એવો ભાવ આવે છે એમ કે છે. એમાંથી પછી વધારે વાત આડી ઉડી થઈને અવતારો ઉપર ચાલી, પરમાત્માના અવતારો ઉપર ચાલી ગઈ. પણ મૂળ વાત આમ છે, આ પ્રકાર મુમુક્ષુ જીવને ઉત્પન્ન થાય છે અને ત્યારે ખરી ભક્તિ ઉગે છે. વિનય શબ્દ ઓછો પડે એવો છે, પરમ દૈનીપણું, પરમ વિનય, પરમ ભક્તિ એમ એક અર્થમાં લઈ જવું. સત્પુરુષમાં અને પોતાના આત્મામાં ભેદ રહેતો નથી, એવો ઐક્ય ભાવ થાય છે. પણ એ કરીને પરાભક્તિ રૂપ હોય છે, એટલે ઐક્ય ભાવ ધારણ કરે છે. એ વિશે શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશંસો છે, એ જ લક્ષની પ્રશંસા કરી છે. આ વાત જે ભાગવતમાં અને ગીતામાં છે એ પણ તીર્થંકર દેવના મૂળ તત્વની વાત ત્યાં એ લોકોએ પકડી છે અને ગમી છે એટલે રાખી છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં, પરમ જ્ઞાની એવા તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે, જે અનાદિ મહામંત્ર છે નમસ્કાર, એમાં પણ પહેલા અરિયંત ભગવાનને નમસ્કાર કર્યા પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, એમાં સંકેત છે એમ કહેવું છે. નીચા પદવાળાને પહેલા નમસ્કાર અને ઊંચા પદવાળાને પછી નમસ્કાર એ જૈન ધર્મની અંદર અનાદિથી ચાલી આવતી પ્રણાલિકા છે. અનાદિનો મહામંત્ર છે, કોઈ બનાવેલો નથી, પણ એમાં એક પારમાર્થિક સંકેત રહેલો છે. એ જ ભક્તિ એમ સૂચવે છે, એનો પરમાર્થ શું સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ. એ નમસ્કાર મંત્ર શું લક્ષ કરાવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. જો સત્પુરુષની ભક્તિ પહેલા ન થાય તો પરમાત્માની ભક્તિ ન થાય અને પ્રાપ્તિ પણ ન થાય અને પોતાના આત્માની પણ પ્રાપ્તિ ન થાય. આ સંકેત તો નમસ્કાર મંત્રમાં પહેલેથી છે, અનાદિથી છે. જો જીવનું લક્ષ જાય તો સમજાય એવી વાત છે કે કૃપાળુ દેવે શા માટે સત્પુરુષની ભક્તિ ઉપર આટલું વજન આપ્યું છે. એ વજન તો અનાદિથી આપ્યું છે. દિવ્ય ધનીમાં પણ એ જ વાત છે, શાસ્ત્રોમાં પણ એ જ વાત છે, એમને એ જ દેખાય છે અને એ યથાર્થ છે. એવું ન દેખાતું હોય તો પોતાનો એ પૂરો ગ્રહ છે એમ સમજવા યોગ્ય છે. સત્પુરુષની ભક્તિ માટે કહેવું પડે એ વર્તમાન કાળના મુમુક્ષુઓની દશાની કરુણતા છે કે એમને પોતાને પોતાના શ્રીમુખથી એ પ્રકારની વાત કહેવી પડે છે. અને છતાં પણ જીવનું લક્ષ ન જાય તો એનો તો બીજો કોઈ ઉપાય આ જગતમાં છે નહીં. એટલે એની પરમાત્મા બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, એને અવરોધ આગળ ઊભો છે પોતાના જ પરિણામમાં, એ મોક્ષ માર્ગ પરથી આગળ નહીં વધી શકે. હેજી, જો સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ ન આવે તો તે પ્રતિબંધ છે એમ કહેવું છે. પરમેશ્વર બુદ્ધિ આવે પછી પ્રતિબંધ નથી, પછી કોઈ પ્રતિબંધ નથી, પછી એને અંદરથી મોક્ષનો ભણકાર આવશે. અને એ તો કહ્યું કે એને માર્ગ પ્રાપ્તિ નિકટ છે, પછી નહીતર વિકટ છે એમ છે. કાલે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય થયો છે એ વિષય ઉપર. આગળ કહે છે કે કદાચ બંને થયા હોય, બંને થયા હોય એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એવો જે અવરોધ છે એ પણ મટ્યો હોય, અને સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ પણ આવી હોય અને ઓળખાણ થઈ હોય, એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. શું થાય છે? હવે ત્રીજું કારણ લેવું છે, આત્મ સ્વરૂપની ઓળખાણ નથી થઈ, પદાર્થનો અનિર્ણય છે, ત્યાં સુધી પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. જો કે જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે તેને ક્રમે કરીને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય જ છે. પણ જ્યારે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય ત્યારે ને ત્યારે જ આત્મ સ્વરૂપની ઓળખાણ થાય એમ બનતું નથી. એ જ વખતે એને ઓળખાણ થાય આત્માની એમ બનતું નથી, ત્યારે એમ નથી બનતું. અને વચ્ચે સમય જાય છે, કાળ જાય છે, તો શું કારણ છે, કેમ કાળ પસાર થાય છે, અને કાળ કેટલો પસાર થાય એનો નિયમ પણ નથી. એવું નથી પાંચ પંદર દિવસ મહિનામાં છ મહિનામાં એને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ જાય એવું કઈ નિયમ નથી. કોઈને વિશેષ કાળ લાગે અને આયુષ્ય પૂરું થઈ જાય તો ભાવાંતરમાં ઓળખાણ થાય, ભાવાંતરમાં કેટલો કાળ જાય એનો પણ કઈ નિયમ નથી. આવી પરિસ્થિતિ હોવાનું કારણ શું, બનવાનું કારણ શું, એના ઉપર કૃપાળુદેવ સ્પષ્ટીકરણ આપે છે. બહુ સરસ વાત બે જગ્યાએ આવી છે, એક છે પત્ર 212 અને બીજો પત્ર છે 522. પેલા 212 પત્રમાંથી આપણે થોડો ઉલ્લેખ લઈ લઈએ કે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય ત્યારે જીવના પરિણામમાં કેવો ફેરફાર થાય. પત્ર 212 568. જેના વચન બળે, મોટો પેરેગ્રાફ છે વચ્ચે, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને યોગ ઘણીવાર થઈ ગયો છે પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું હશે, કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી પૂર્વગ્રહ સિદ્ધિયોગ રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ પૂર્વકાળમાં ભૂતકાળમાં મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે જેથી ઓળખાણ પડતું નથી. આ તો ઓળખાણ નહીં થવાનું કારણ છે. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે, હવે આ તમારા પ્રશ્નનો ઉત્તર છે, અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. આ લક્ષણ છે, એટલો પ્રેમ આવે કે જેની હદ નહીં એટલો પ્રેમ આવે, અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો, હવે એને વર્ણન કરે છે કેવો, કે તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘણી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટમણા લાગે છે. એક ઘડી વિયોગમાં રહી શકે નહીં, ને એક ઘડીનો વિયોગ થાય તો ઊંચો નીચો થઈ જાય એવી વિટમણા થાય. અર્થાત તેના વિયોગે, છતાં વિયોગ તો થશે, વિયોગ નહીં થાય એવું નથી, એ તો પ્રારબ્ધાધીન છે સંયોગ વિયોગ. તો તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, પછી એને ક્યાંય રસ ન પડે. એનું લક્ષ ત્યાં રહ્યા કરે કે મારો પરમાત્મા ત્યાં છે, અહીંયા નથી એનું શું, બીજું કાંઈ નહીં, અહીંયા નથી એનું શું, એટલે ક્યાં એને રસ પડવા દે નહીં. એ વિરહની વેદના એને નિરસ કરી નાખે છે. બીજા પદાર્થનો સંયોગ, બીજા ઇષ્ટ પદાર્થોનો સંયોગ અને મૃત્યુ, એ બંને એને સમાન થઈ જાય છે. મોત મોત જેવા લાગે છે બીજા પદાર્થો. આવી દશા જ્યારે આવે, આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. ઠીક, મોક્ષ માર્ગ એવા જીવને નિકટ હોય છે એમ જાણવું, એક તો એ પ્રકારના પરિણામ થાય છે. બીજો વિશેષ વિસ્તારથી પરિણામમાં કેવા કેવા ફેરફાર થાય એ સંબંધમાં 522મા પત્રમાં ઘણી વિસ્તારથી વાત લીધી છે. પહેલેથી એ જ વાત ચાલી છે. આખા પત્રનો વિષય જે છે કે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. એની પ્રકૃતિ ઉપર ઘા પડે, શું થાય, જીવને ક્રોધમાન માયા લોભ આદિ કોઈ પણ પ્રકૃતિ હોય અને એ પ્રકૃતિના પરિણામ ચીકણા થતા હોય, એ મોળા પડી જાય, ફિક્કા પડી જાય, અને જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે અને પછી જ્ઞાન દશામાં એ નાશ પામે છે, અનંતાનું મંદિરનો નાશ થઈ જાય છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ, હવે અહીંયા જ્યાં જ્યાં એનો પરિચયથી જેમ જેમ વિશ્વાસ આવે છે તેમ તેમ મતાભિગ્રહ અને દુરાગ્રહતા આદિ ભાવ મોડા પડવા લાગે છે. પોતાના અભિપ્રાયનો આગ્રહ રહેતો નથી અને કોઈ પણ પ્રકારનો ના કાર્યોમાં દુરાગ્રહ રહેતો નથી, એટલે ખેંચા તાણી ન કરે એવી પરિસ્થિતિ આવે છે. ન મતાગ્રહ રહે, ન દુરાગ્રહ રહે, તેમ તેમ મતાભિગ્રહ અને દુરાગ્રહતા આદિ ભાવ મોળા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે અને એ જીવ અપક્ષપાતપણે પોતાના દોષ જોવે એવું સહેજે સહેજે વલણ પોતાના ચિત્તમાં થઈ જાય છે અને વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે. એટલે ચાર પ્રકારની જે વિકથા છે એમાં એને ક્યાંય રસ પડે નહીં. એમાં રાજકથા સૌથી મોટી છે, પોલિટિક્સની ચર્ચા કરે છે ને છાપા વાંચીને, માન છાપું વાંચે ટીવી ટીવી જોઈને, એ રાજકથા છે, એ વિકથા છે. આ જીવને એ કથા કરવાથી કાંઈ લાભ તો નથી પરંતુ એકાંતે નુકસાન છે, એકાંતે નુકસાન જ છે. એ વિકથામાં રાજકથા છે, સ્ત્રીકથા છે, એટલે વિષય પાંચેન્દ્રિયના વિષયોની કથા છે, ભોજન કથા છે, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, ચોર કથા, એટલી બધી અનેક પ્રકારની મેલી વિદ્યાઓની કથા છે, એ બધી વિકથા છે. એમાં નિરસપણું લાગે અથવા જુગુપ્સા ઉત્પન્ન થાય, એટલે ઘૃણા થાય એને, એ વાતોમાં તો એને ઘૃણા થઈ જાય, એટલે એલર્જી થઈ જાય, ગમેલી નિષેધ આવે. અને જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીરી સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામ છે તે પંચે વિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે. પોતાને જે પ્રાપ્ત સંયોગ છે પંચેન્દ્રિયના વિષયો તેની અનિત્યતા દ્રઢ ભાવથી કરે છે. કેટલા દ્રઢ ભાવથી કરે છે? એ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળીને જે દ્રઢતા આવી છે એનાથી પણ વધારે દ્રઢતા કરે. ઓળખાણ થયા પછી અર્થાત સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષપણાના પરિણામમાં બહુ ફેરફાર આવી જાય છે. સત્પુરુષની ઓળખાણ પછી એટલો રસ એને પંચેન્દ્રિયના વિષયમાં આવતો નથી, અને અનુક્રમે તે રક્તભાવ મળવો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા અમે બહુ સરસ વાત લખી છે, એવા વૈરાગ્યમાં જીવ આવે છે અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. બહુ સરસ વાત કરે છે. અનંતકાળે દુર્લભ એવું જે આત્મજ્ઞાન તે સત્પુરુષનો યોગ થયા પછી એને ઓળખાણ થયા પછી કાંઈ દુર્લભ નથી, કેમકે સ્વભાવની ઓળખાણ થઈ એમાં. તથાપિ શરત એટલી છે કે સત્પુરુષને વિશે, એમના વચનને વિશે અને તે વચનોના આશયને વિશે પ્રીતિ ભક્તિ થવી ઘટે. પ્રીતિ ભક્તિ થાય, જો ઓળખાણ થાય તો સત્પુરુષ પ્રત્યે પણ અનન્ય પ્રેમ આવે, તેમના વચનો પણ બહુ પ્રિય લાગે, અતિ પ્રિય લાગે. દ્રષ્ટાંત લેવો હોય તો લઈએ, ઘરમાં ત્રણ પેઢીએ બાળક જન્મે હે, અને પછી બોલતો થાય ત્યારે તોતડું તોતડું બોલે. બાળક તો પ્રિય હોય તો એની વાણી કેટલી પ્રિય લાગે, કે એ તોતડું બોલે એની સાથે પોતે તોતડું બોલવા માંડે. આ બાળક પ્રત્યેનો પ્રેમ જો આટલો છે તો સંસાર સાગરથી તારે એ પરમ તારણહારની સ્થાનમાં છે એના પ્રત્યે કેટલો પ્રેમ આવે, ને એની વાણી પ્રત્યે કેટલો પ્રેમ આવે, અને એ વાણીમાં જે તરવાનો આશય છે એના પ્રત્યે કેટલો પ્રેમ આવે. પ્રીતિ ભક્તિ શબ્દ વાપરો. પ્રીતિ એટલે ભક્તિ થાય નથી લીધી, પ્રીતિપૂર્વકની ભક્તિ થાય ત્યારે એ જીવને આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. જો એવું ન થાય તો ત્યાં સુધી જીવને આત્મવિચાર પણ ઉદયમાં આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે, લાગ્યું છે એમ પણ કહેવું કઠણ છે. આ મુખ્ય મુખ્ય પરિણામો લઈ લીધા છે, નીચે પણ થોડાક પરિણામો લીધા છે પણ એના જ પેટાફેટ લીધા છે. તો એ રીતે સત્પુરુષનું ખાણ થાય ત્યારે પરિણામની અંદર તો બહુ મોટો ફેરફાર થઈ જાય છે. એક નવા તબક્કામાં જીવ પ્રવેશ કરે છે ત્યાર પછી પણ આત્મસ્વરૂપની ઓળખાણ થવામાં સમય લાગે છે. એનું કારણ વિપરીતતા તો ઘણી ઘટી ગઈ છે પણ યોગ્યતાની ઓછપ છે. જીવના પરિણામમાં નિષ્ફળતા અથવા અપ્રાપ્તિના કારણમાં બે પ્રકાર છે, એક પ્રકાર વિપરીતતાનો છે અને એક પ્રકાર યોગ્યતાની ઓછાપનો છે. બે જુદી જુદી વાત છે. નાની પુરુષની ઓળખાણ થયા પછી મતાગ્રહ દુરાગ્રહ આદિ અને પોતાના અનેક પ્રકારના વિપર્યાસો છે એ તો ઘણા મટી જાય છે. પરિભ્રમણની વેદના આવે પછી હે, પછી ઓળખાણ, એ પહેલા ઓળખાણ થવાની નિર્મળતા ન હોય. પરિભ્રમણની વેદના એક જીવના પરિણામની એવી પ્રક્રિયા છે કે જેને લઈને પૂર્વના દૂષિત પરિણામોથી પ્રાપ્ત જે મલિનતા છે એ મલિનતાનું ધોવાણ થાય છે. છે એ પ્રકારે વેદના છે એ મલિનતાને ધોવાનું કામ કરે છે, અને જેથી કરીને નિર્મળતા ઉત્પન્ન હોય છે અને એ નિર્મળતા પણ સારી રીતે વર્ધમાન થાય ત્યારે ઓળખાણ પડે છે. એટલે મોક્ષનું લક્ષ્ય બંધાય, પોતાના દોષ પક્ષપાતપણે જોવે, આ લોકની અલ્પ પણ સુખે છા ન રહે, એ બધા તબક્કામાંથી અનુક્રમે પસાર થાય પછી વારો આવે. એ વાતની વ્યવસ્થા સાંભળીને પોતાને વિશે કોઈ કલ્પના કરી હોય તો છૂટી જાય, ખોટી કલ્પના કરી હોય તો છૂટી જાય. એમ કે ઘણા વખતથી વાંચન શ્રવણ કરતા હોય અને પોતાની ઘણી મુમુક્ષુતા કશાય મંદ રહેતો હોય, અનુકૂળતામાં ફસાયેલો હોય, એટલે ખબર પડે નહીં કાંઈ, તો એને ભ્રાંતિ થઈ જાય છે. હું પણ કાંઈક સમજુ છું, પછી આ બધા ક્રમમાં પસાર થયો છું, મુમુક્ષુતા કેવી હોય, કેમ વર્ધમાન થાય, એ બધા તબક્કામાં આવ્યા પછી આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, ને પછી જે પુરુષાર્થ ઉપડે એમાં આત્મ સ્વરૂપનો અનુભવ થાય, એમાં પણ વચ્ચે સમય જાય છે. એ તો પછીનું પ્રકરણ છે, એ પણ એ તો તીવ્ર મુમુક્ષુતાનું પ્રકરણ છે, એ અહીંયા નથી. પણ વચ્ચે સત્પુરુષની ઓળખાણનો જે તબક્કો આવે છે એ ઓળખાણ થવામાં એક બહુ સંક્ષેપમાં સિદ્ધાંત કૃપાળુ દેવે 335 નંબરના પત્રમાં કર્યો છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં, બીજા સાધન છોડી દે, ધ્યાનાદિમાં બધું આવી જાય, અનેક પ્રકારના જુદા જુદા બધા વાંચનને શ્રવણને આ ને તેને ઢીકણું બધું છૂટી જાય. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. આ અમારો અંદરનો અભિપ્રાય આ છે, ઉપર ઉપરથી તો કોઈને કહી તમે આ વાંચો ને તે વાંચો, તો ઓળખાણ કરે ત્યારે વાત બીજી હોય છે. હવે ઓળખાણ કોને થાય એના ઉપર એક બહુ સૂત્ર જેવી વાત કરી છે કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, શું બીજું કાંઈ નથી જોતું. હવે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, દશાને ઈચ્છતો નથી પછી એમ કહે છે. ઠીક કે મને સમ્યક દર્શન જટજટ થાય તો સારું, એ નથી ઈચ્છતો. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, જગતના પદાર્થોનો તો સવાલ જ નથી, જગતની અનુકૂળતા એવી ઈચ્છે છે એ તો પ્રશ્ન જ નથી. માત્ર જ્ઞાનીની ઈચ્છે છે એટલે એક જ તે એને ઓળખે છે, અને ઓળખે છે એને ભજે છે. પછી એ ભક્તિ લીધી છે 223માં લીધી, અને તે જ તેવો થાય છે. શું લીધું? તે જ્ઞાની થાય છે એમ કહે છે. જે માત્ર જ્ઞાનીને ઈચ્છે એમ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે તે ઓળખે, કેમ કે પછી બીજો લક્ષ નથી જતો એનો, અને તે તેને ઓળખે ત્યારે એના પ્રત્યે એટલી ભક્તિ થાય કે એને જ ભજે છે, એના પરિણામ એની જ ભજના કરે, બધું ભૂલી જાય. તે જ તેવો થાય છે, તે જ જ્ઞાની થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. એ મુમુક્ષુ ઉત્તમ કોટીના મુમુક્ષુમાં કૃપાળુ દેવ એને લઈ ગયા છે. ત્યાં પરમેશ્વર બુદ્ધિ આવી, એની ભજના થઈ, ત્યાં પછી એ જીવ ઉત્તમ મુમુક્ષુની કોટીમાં આવ્યો. એટલે હવે એને આત્મ સ્વરૂપની ઓળખાણ સહજ માત્રમાં થશે. તેમ છતાં પણ વાસ્તવિક તત્વો પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે ઓછાઈ લીધી છે. સ્પષ્ટ વાત તો એ છે યોગ્યતાને એવું થાય છે, તો એ કયા પ્રકારની યોગ્યતાને એવું થાય છે એ જરા વિચારવા યોગ્ય છે. કે સત્પુરુષ પ્રત્યેને અત્યંત ભક્તિ હોવાને લીધે એની ભક્તિમાં લીનતા રહ્યા કરે છે, અને બીજું કઈ સૂઝતું નથી. જો ત્યાર પછી સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે મૂળ સ્વરૂપ કેવું છે, મારું મૂળ સ્વરૂપ કેવું છે, જે ઓળખવું મારે જરૂરી છે, જેના અવલંબને મોક્ષ માર્ગના પ્રારંભથી સિદ્ધપદની બધી દશાઓ રહેલી છે, એવું સ્વરૂપ કયું છે, એવી સ્વરૂપની અંતર જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને તથા પ્રકારની ક્ષતિ રહ્યા કરે. એને ક્ષતિ લીધી છે અથવા યોગ્યતાની કાંઈક ઓછપ લીધી છે, વધુ ઓછપ નથી લીધી, વિપરીતતા નથી લીધી, પણ કાંઈક ઓછપ લીધી છે. કેમ કે નિર્મળતા તો આવે છે અને હજી સત્પુરુષ પ્રત્યેના ભક્તિના પરિણામથી નિર્મળતા વધતી જશે એમાં પણ કોઈ શંકા નથી, અને આગળ જતા એને સ્વરૂપની ઓળખાણ કરીને સ્વરૂપને પામશે એમાં પણ કાંઈ શંકા નથી, એમાં કોઈ ફેર નથી. પણ વચ્ચે જે કાળ જાય છે એ તો પૂરતી ચર્ચા કરે છે, એ એવાનો પ્રશ્ન નથી. જ્યારે કોઈ પણ જીવ આ પત્રમાં પ્રતિપાદન કરેલા છે એવા ક્રમમાં પ્રવેશ કરે ત્યારે ઉપર ઉપરના સ્ટેજના પરિણામો આપોઆપ આવે છે. કરવા ફરવાનો સવાલ નથી, ત્યાં કર્તૃત્વ બુદ્ધિ ત્યાંથી જ તૂટવા માંડે છે. જેઓ મહાશક્તિના પરિણામથી મુંજાઈને મોક્ષનું ધ્યેય બાંધ્યું એટલે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતામાં ચિત્ત મળી જશે, સ્વચ્છંદ દબાશે, દર્શનમાં દબાઈને નિર્મળતા થશે અને અનુક્રમે આગળ આગળના સ્ટેજમાં જીવના પરિણામ આવતા જશે. કેમ કે એ નિર્મળતા ચાલુ છે એટલે શું કરવું એ પ્રશ્ન નથી, આપોઆપ શું થાય છે એ સમજાઈ જાય છે, થતું જાય છે અને સમજાઈ જાય છે. 195માં કહ્યું છે, 195માં એનો સંકેત કરેલો છે. જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય, માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, મોક્ષ માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકી દઈને આ એક વિકલ્પ ફરી ફરીને સ્મરણ કરવો અવશ્યનો છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલા છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, માત્ર ચિંતના નહીં તેના માટે દ્રઢ થઈને જોડ્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી, પૂર્વે કદી કોઈને થયું નથી અને ભવિષ્યકાળે પણ કોઈ કંઈ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, અમારા અનુભવથી પણ અમે એ વાત જાણી છે, માટે તમારે સઘળાએ કોઈ મુમુક્ષુને બાદ નથી રાખ્યો, તમારે સઘળાએ એ જ શોધવાનું છે કે આ જુરણા કેવી રીતે ઉત્પન્ન થાય, વેદનામાં કેવી રીતે આવી શકાય, બધાએ એ જ વિચાર કરવાનો છે. ત્યાર પછી બીજું જાણવું શું કે કરવું શું એ પછી જણાય છે. એ પહેલા ખરેખર પોતાને પોતાના આત્મકલ્યાણ માટે આગળ શું કરવું તેની પોતાના માટેની સૂઝ, અંદરની સૂઝ, એ સૂઝ નથી આવતી. આ જીવનામાં એના પછી જે નિર્મળતા થાય એ નિર્મળતાને કારણે પછી જાણવું શું એ જણાય છે, ને કરવું શું તે સમજાય છે. પછી કરવાનો પ્રશ્ન નથી એટલે જાણવું શબ્દ લીધો છે, કરવાનો પ્રશ્ન નથી એટલે જાણવું શું એમ સમજાય એમ લીધું છે. કેમ કે પછી ઓટોમેટિક ઉપરની ભૂમિકા આવતી જાય છે. ખટકે તો ખટકે, એનો કાંઈ ખટકે એનો વાંધો નથી, એ સારું છે કે ખટકે, ખટકવું જ જોઈએ. અને એ ખટક છે. સમય લાંબો જાય એ પોસાય નહીં, એ સમજી શકાય એવી વાત છે. પણ જેટલી પોતાની યોગ્યતાની ઓછપ છે એટલો સમય જાય છે. કોઈ જીવ તો સવારે સત્પુરુષને ઓળખે અને સાંજના સમયે દર્શન લે છે, વચ્ચે આત્મ સ્વરૂપની ઓળખાણ વચ્ચે આવી જાય છે. એવા જીવો હોય છે કે યોગ્યતાની ઓછપ ન હોય. આત્મ શાંતિ માટેની તડપણ જે છે, ઝૂરણા અને વેદના છે, એ જેટલી તીવ્રતાથી આવે એટલો યોગ્યતાની ક્ષતિ ઓછી, એટલી યોગ્યતાની ક્ષતિ ઓછી. જે સુગારીજીનું દ્રષ્ટાંત છે, પ્રાણ છૂટી જાય એવી વેદના આવે. કેવી વેદના આવે? એને મારા પ્રાણ છૂટી જશે, જીવ જીવતા રહેવું મુશ્કેલ થઈ પડે એવી અપ્રાપ્તિની વેદના આવે, એવી આત્મશાંતિની અપ્રાપ્તિની વેદના આવે. એને સત્પુરુષ મળે અને એની વાણી મળે, એનો યોગ મળે, એટલે સીધી અંદરમાં ઉતારી દે, અંદરમાં જ ઉતરી જાય. ચાતક પક્ષી જેવું છે, એવું પાણીનું બિંદુ પડ્યું એ સુધી અંદર ઉતારે, ચૂસી જ લે. એને પછી આગળ જવાનો કોઈ પ્રકાર પરિણામમાં ઉત્પન્ન થતો નથી. કેમ કે જગતમાંથી તો પહેલેથી જ આઉટ થઈ ગયો છે. જગતના વિચારનો વિકલ્પ શું કરે? જગતમાં આનું કુટુંબ બધું આવી જાય છે, બધેથી ખોવાઈ ગયો હોય. એટલે કહ્યું કે કદાપી એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે એટલે એટલી નિર્મળતા પૂર્વ ભૂમિકામાં હજી આવવાની બાકી હોય અને અંતર ખોજમાં ન આવે. યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય, આત્મ સ્વરૂપની ઓળખાણ ન થઈ હોય, આ ત્રીજો દોષ છે. તો ચિત્ત વ્યાકુળ રહે છે. કેમ કે એ વિષયનું સમાધાન ત્યાં નથી. જ્યારે પોતાના જ આત્મ સ્વરૂપનું પ્રતિભાસ થાય છે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે છે, ત્યારે જીવને અસમાધાનનું કોઈ કારણ રહેતું નથી. સર્વાંગ સમાધાન સ્વરૂપ એવું જે પોતાનું પરમ તત્વ છે, એનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે, એનું સ્વરૂપ કેવું છે? અનંત પ્રત્યક્ષ એવું એનું જે સ્વરૂપ છે, એનું વેદનના પ્રત્યક્ષ અંશે ભાવભાષણ આવે છે, ત્યારે એને અસમાધાન નથી રહેતું. એ પહેલાં એ વિષયમાં અસમાધાન હોય છે અને વ્યાકુળતાની ઉત્પત્તિ થાય છે. અને કોઈ વાર કોઈ જીવને પોતે જેટલો આગળ વધ્યો છે એ સંબંધીની મિથ્યા ક્ષમતા પણ આવે છે, જે આવીને જોઈએ કે મારા પરિણામ તો ઘણા આ બાજુ વળેલા છે, પહેલાં તો નહોતા વળેલા, હજી તો અત્યારે તો ઘણા પરિણામ આ બાજુ વળી ગયા, પણ પહેલાં જે નીચેની દશા હતી એ દ્રષ્ટિ જ છોડી દેવાની છે, ઉપરની દશા નથી થઈ એની દ્રષ્ટિ રહેવી જોઈએ. કેમ ઉપરનું કામ નથી થયું? તો મિથ્યા ક્ષમતા આવે છે. દોષ રહે છે એ તો કહેવા માંગે છે, ભૂમિકામાં આવ્યા પછી સમજાય એવું છે. એમાં ઘણા જોખમ છે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ સુધી ન પહોંચે, પદાર્થ નિર્ણય સુધી ન પહોંચે, ત્યાં સુધી મોક્ષ માર્ગનું અનન્ય કારણ ઉત્પન્ન નથી થયું, અને ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિમાં જે કાંઈ બીજા પરિણામ થાય છે, થવાની સંભાવના છે, એની બહુ જ અનુભવ થઈ. સૂક્ષ્મ ચર્ચા આ પત્રમાં આ સ્થળે કૃપાળુ દેવે કરી છે, ઘણી વાતો લખી છે, સાધારણ પત્ર નથી. કેમ કે નીચે લખ્યું છે કે અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે, એમ લખ્યું છે. એની ઘણી વાતો લખી છે, એમ કે છે. બહુ જ બારીકાઈથી સૂક્ષ્મતાથી એનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આ ઘણી છે એની અંદર તો વિશેષ કરીશું આપણે આવતીકાલના સ્વાધ્યાય.